તારીખ 1/6/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 711, 712 અને 713 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 330
જૈન ને લીધેલા છે આસ્તિક દર્શનમાં અને બીજા ચાર દર્શન લીધા એ મોક્ષના ભાવને સ્વીકારે છે પોતપોતાની રીતે એક પ્રકારે નહીં પણ પોતપોતાની રીતે સ્વીકારે છે નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે એટલે એને જુદો ન લીધા આમાં નૈયાયિક અને વૈશેષિક લગભગ સરખા અભિપ્રાય વાળા છે આ વેદાંતના ભેદ છે સાંખ્ય જેવો જ યોગનો અભિપ્રાય છે સાંખ્ય અને યોગ એ પણ એક અંદરનો પેટાભેદ છે વેદાંતનો એના પણ લગભગ સરખા અભિપ્રાય છે સહજ ભેદ છે તેથી તે દર્શન જુદા વિવેચ્યા નથી નહીતર બૌદ્ધ ન્યાયી સાંખ્ય જૈન મીમાંસા વૈશેષિક અને યોગ સાત લેત એના બદલે પાંચ કરી નાખ્યા છે પણ મીમાંસામાં બે અભિપ્રાય છે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એમ મીમાંસા દર્શનના બે ભેદ છે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસામાં વિચારનો ભેદ વિશેષ છે એટલે કે બે વચ્ચે ઘણો તફાવત છે આમાં એક ગીણો છે ઉપર પાંચમાં પણ ખરેખર એ બે છે અને બંનેમાં ઘણો મોટો અભિપ્રાય ભેદ છે તથાપિ મીમાંસા શબ્દથી બેયનું ઓળખાણ થાય છે એ બંનેના અનુયાયીઓ મીમાંસકો કહેવાય છે પેલા વેદાંતી કહેવાય એમાં મીમાંસક કહેવાય છે બંનેના અનુયાયી હવે તો લગભગ બધું પેટા બધો ઘૂસાઈ ગયા છે અત્યારે પણ આ તો 6-1 વર્ષ પહેલાંની વાત છે અત્યારે તો કોઈ તત્વજ્ઞાનમાં જૈન સંપ્રદાયમાં સૌથી વધારે તત્વજ્ઞાન હોવા છતાં ઘૂસાઈ ગયું કોઈ સમાજની અંદર તત્વજ્ઞાન જાણતા નથી આ તો એથી વધારે જગતની પ્રવૃત્તિમાં પડી ગયેલા જીવો છે એમની બધી તો વેદાંતિના નામે ઓળખાય અથવા હિન્દુને નામે ઓળખાય તો વેદાંતિ શબ્દ ઓછો થઈ ગયો હિન્દુ કયો એમાં બધા પેટા ભેદ કેટલાય છે એમાં તો સેંકડો થઈ ગયા છે અત્યારે તો પછી એમાંથી કેમ કે દેવ દેવ લખના નીકળ્યા એને માનનારા પણ નાખ્યા તેથી અત્રે તે શબ્દથી બે સમજવા પૂર્વ મીમાંસાનું જૈમિની અને ઉત્તર મીમાંસાનું વેદાંત એ નામ પણ પ્રસિદ્ધ છે જૈમિની નામના એમાં ઋષિ થઈ ગયા છે એટલે એને જૈમિની કહેવામાં આવે છે એ પૂર્વ મીમાંસકો છે અને ઉત્તર મીમાંસામાં 18 ઉપનિષદ છે એને વેદાંત કહેવામાં આવે છે અંતર્વેદનો અંતમો ભાગ છે એને વેદાંત કહે છે અને એમાં બ્રહ્મ અને આત્મા ઉપરનો ફિલોસોફી વેદાંતમાં છે એટલે વેદના અંતમાં ભાગમાં છે બાકી તો ક્રિયાકાંડ યજ્ઞ આગાદી બીજી લૌકિક વિદ્યા અને એવી બધું ઘણી વાતો છે યજુર્વેદની અંદર તો તબીબી વિજ્ઞાન છે આખું જેને આયુર્વેદ કહેવામાં આપણે આયુર્વેદ કહે છે એ લોકો યજુર્વેદ કહે છે એમાં શરીર વિજ્ઞાન છે આખું ના જુદા જુદા છે આ પૂર્વ મીમાંસા જૈમિનીનું છે અને ઉત્તર મીમાંસા ઘણું કરીને વ્યાસનું ગણાય છે વ્યાસજીનું ગણાય છે જે આત્મા ઉપરનું તત્વજ્ઞાન છે પૂર્વ મીમાંસામાં છે યજ્ઞ યાગાદીનું વધારે પ્રતિપાદન છે જ્યારે ઉત્તર મીમાંસામાં એકલું ક્રિયાકાંડ વગરનું આત્મા ઉપરના એ રીતે બેઠું છે બૌદ્ધ અને જૈન સિવાયના બાકીના દર્શનો વેદને મુખ્ય રાખીને પ્રવર્તે છે એટલે વેદાંત વેદના પેટાભેદ છે બધા એ બૌદ્ધ અને જૈન એ બે વેદને માનતા નથી બાકી આ બધાએ વેદને માને છે નૈયાયિક સાંખ્ય ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસા જૈમિનીય યોગ વૈશેષિક એ બધા વેદના જ પેટાભેદ છે ના બધા એમના જુદા જુદા અભિપ્રાય છે એમાં એક યોગ છે ને એ બનતા સુધી ઈશ્વર કરતા માને છે આમાં લેશે ઈશ્વર કરતા કોણ છે હા યોગના અભિપ્રાય નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે લીધું છે યોગમાં એકમાં બાકી નથી માનતા એ લોકો ઈશ્વરમાં નથી માનતા બૌદ્ધ અને જૈન સિવાયના બાકીના દર્શનો વેદને મુખ્ય રાખીને પ્રવર્તે છે, માટે વેદાશ્રિત દર્શન છે, માટે વેદને આશ્રિત એ બધા દર્શન છે. એટલે એમાં શું છે કે જુદા જુદા ઋષિ મુનિઓ થઈ ગયા, દરેકનો ફાટો જુદો પડી ગયો, વિચારધારા જુદી પડી, એને અનુસરનારા મળ્યા, એક એક ફાટો બધા એનો જુદો પડતો ગયો, એને પોતાના ગ્રંથો બનાવ્યા, પોતાના તત્વજ્ઞાનને પ્રસિદ્ધ કર્યું પોતાની રીતે. માટે વેદાશ્રિત દર્શન છે અને વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન વેદના અર્થને પ્રકાશીને, વેદાર્થ પ્રકાશી એટલે વેદના અર્થને પ્રકાશીને, વેદની કોઈને કોઈ ઋચાને મુખ્ય કરે, ઋચા એટલે શ્લોક, એ લોકો આપણે ગાથા કહીએ છીએ, એ લોકો ઋચા કહે છે, એ કોઈને કોઈ ટાંકીને પછી એના ઉપર બીજું લોજિક પોતાનું પ્રતિપાદન જે રીતે હોય એ રીતે રજૂ કરે છે. એટલે વેદાર્થને પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. બૌદ્ધ અને જૈન એ બંને વેદાશ્રિત નથી, પરંતુ વેદથી સ્વતંત્ર દર્શન છે, જુદા જ છે, તદ્દન વેદને જે ક્યાંય ટાંકતા નથી, એનો આધાર નથી લેતા. ત્યારે પેલા દર્શનો વેદનો આધાર લે છે, કોઈને કોઈ ભાગનો, કોઈને કોઈ અંશનો, કોઈને કોઈ રૂચાઓનો. એવી રીતે આ સંક્ષેપમાં એક પત્રમાં તમારે બધા દર્શનોનો અભ્યાસ થઈ જશે. મોક્ષમાં પ્રકાશક કરતા થોડો વધારે અભ્યાસ કર્યો એવું લાગે છે, તમે આટલું બધું નથી લીધું, ક્યાંક ક્યાંક દલીલો કરી છે પણ એટલી બધી સોલિડ દલીલો નથી દેખાતી ટોડલ મંદિરની, કેમ કે એ બાજુનો થોડો ખ્યાલ છે એટલે એમ લાગે કે થોડીક દલીલો પાંગળી લાગે થોડી ટોડલ મંદિરની, એટલે સામે ઊભા હોય તો ખ્યાલ આવે. એટલે આપણું બહુ સંતુલન ઘણું છે લખાણની અંદર, તટસ્થતા, મધ્યસ્થતા, સંતુલન ઘણું સરસ છે. એવું ન લાગે તો પક્ષ કરે છે એવું ન લાગે, અને છતાં જે કહેવું છે એ કે એમાં કાંઈ બાંધછોડ ન રાખે. આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠ્ઠું દર્શન છે, જે આત્માને પણ સ્વીકારતું નથી, આત્માના બંધ મોક્ષને પણ સ્વીકારતું નથી એવું નાસ્તિક દર્શન છે એ ચારવાક દર્શન. એ પણ એક ચારવાક નામના ઋષિ થઈ ગયા, એ લોકોમાં હિન્દુઓમાં થઈ ગયા છે, અને એમાંથી નીકળેલું આ નાસ્તિક દર્શન છે. બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે, બૌદ્ધના પેટા ભેદ લીધા છે, ત્યાં ટોટલમાંથી એટલા નથી લીધા, બૌદ્ધના પેટા ભેદ સામાન્ય દલીલ કરી છે ક્ષણિકવાદને, ચાર ભેદ લીધા છે. બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે સૌતાંત્રિક, માધ્યમિક, શૂન્યવાદી અને વિજ્ઞાનવાદી. તે જુદે જુદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે, બધા એના પ્રકાર જુદા જુદા છે, પોતે સંક્ષેપમાં વિસ્તાર નથી કર્યો, સંક્ષેપમાં ચાર નામ લઈ લીધા છે, ત્યાં આ ચાર ભેદ નથી લીધા. મોક્ષમાં પ્રકાશકમાં આ ચાર ભેદોનું વર્ણન નથી. જૈન દર્શન સહજ પ્રકારાંતરથી બે ભેદ છે, દિગંબર અને શ્વેતાંબર, જૈન દર્શનના આ બે પેટા ભેદ છે. પાંચે આસ્તિક દર્શનને જગત અને અનાદિ અભિમત છે, જે પાંચે આસ્તિક દર્શન છે તે જગતને પણ અનાદિ રીતે માને છે, એના અભિમતે જગત અનાદિથી છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વ મીમાંસાને અભિપ્રાય સૃષ્ટિ કરતા એવો કોઈ ઈશ્વર નથી. જુઓ, જૈન પણ માનતા નથી, બૌદ્ધ પણ માનતા નથી, એવી જ રીતે સાંખ્ય અને પૂર્વ મીમાંસકો પણ માનતા નથી. આ વેદાંતના બે પેટા ભેદ છે, એ છતાં એ ઈશ્વરને નથી માનતા, સૃષ્ટિ કરતા એવો કોઈ ઈશ્વર નથી માનતા, એ એક પરમ બ્રહ્મને સ્વીકારે છે સર્વવ્યાપક એવા, અને એ બ્રહ્મની અંદર વિવર્ત થાય છે, જેમ પાણીની અંદર હવાથી મોજા થાય એમ બ્રહ્મની અંદર વિવર્ત થાય છે, અને એ બ્રહ્મની અંદર વિવર્ત થતા સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે એમ કેવું છે. પણ એ તો બ્રહ્મ છે, એ વિવર્ત છે એ બ્રહ્મ છે, શું એટલે બ્રહ્મથી અન્ય કાંઈ નથી, માટે બીજી કલ્પના કરવી તે ભ્રમ છે. ભ્રમ એટલે કલ્પના છે. ના, ઈશ્વરની માનતા નથી, એક પરમ બ્રહ્મને માને છે. નિર્વિકાર, નિરાકાર, નિરંજન, નિરાકાર, નિર્વિકાર એવા પરમ બ્રહ્મને સર્વ માને છે. સર્વવ્યાપક બીજામાં લીધું છે. અને એમાં જે ચૈતન્ય છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એના જે વિવર્તો છે, ચૈતન્યના વિવર્તો છે, એમ ચૈતન્યના વિવર્તો લીધા છે, એમાંથી સૃષ્ટિ આદિની ઉત્પત્તિ માને છે. એ લોકો જગતની ઉત્પત્તિ એમાંથી માને છે. પણ સૃષ્ટિ કરતા એવો કોઈ ઈશ્વર નથી માન્યો. નૈયાયિકને અભિપ્રાય તટસ્થપણે ઈશ્વર કરતા છે. આ નૈયાયિક માને છે, નૈયિક યોગવાળા માને છે. નૈયાયિકને અભિપ્રાય તટસ્થપણે ઈશ્વર કરતા છે. જ્યારે યોગના અભિપ્રાય નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે. પેલા તટસ્થ કહે છે તો કે નહીં, આ કરે છે, નિયંત્રણ કરે છે, આખા જગતનું સંચાલન કરે છે, એની આજ્ઞા વગર એક પાંદડું ન આલી શકે એવી રીતે માને. નૈયાયિકને અભિપ્રાય તટસ્થપણે ઈશ્વર કરતા છે. વેદાંતને અભિપ્રાય આત્માને વિશે જગત એટલે ઉત્તર મીમાંસા, વેદાંતને અભિપ્રાય આત્માને વિશે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાષે છે. વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાષે છે. એમાં એક મોજું થયું તો લોકો એમ ગણ્યું કે આ ફલાણું થયું, આ ઢીકણું થયું, આ ઝાડ પાન વનસ્પતિ ઘર મકાન માણસો જીવજંતુ એ ચૈતન્યના વિવર્તો છે, બધું બ્રહ્મ જ છે, બે પદાર્થ જ નથી જગતમાં, અદ્વૈત બ્રહ્મ છે એમ માને છે. એટલે કલ્પિતપણે ભાષે છે, સાચું નથી. એટલે જગત મિથ્યા છે, જગત તો મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે, એ વેદાંતનો અભિપ્રાય છે. જે આ શંકરાચાર્યનો અત્યારે મત પ્રવર્તે છે એ વેદાંતનો મત પ્રવર્તે છે. અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કરતા સ્વીકાર્યો છે. એમાં પછી ઈશ્વરનું એક પાત્ર કલ્પિતપણે લીધું છે, એ પણ કલ્પિતપણે લીધું છે. ઈશ્વર પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર બધું નાશ કરનાર પણ પાલન કરનાર બધી ઘણી કલ્પના કરી છે. યોગને અભિપ્રાય નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે. એક ઈશ્વરને માને છે ને એ બધું આ સંચાલન કરે છે. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુ સ્વરૂપ આત્મા નથી. બૌદ્ધના અભિપ્રાય કોઈ આત્મા વસ્તુ નથી અને આત્મા ત્રિકાળી પણ નથી, ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાય તે વિજ્ઞાન માત્ર છે. એકનું વિજ્ઞાન તે આત્મા છે, જ્ઞાન તે આત્મા છે. અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાય દુઃખ આદિ તત્વ છે. દુઃખ એમ કે એમાંથી તો ગૌતમ બુદ્ધ ઉત્પન્ન થયા, દુઃખ તત્વમાંથી. ત્યાં દુઃખ પડે છે જગતમાં એ ન હોવું જોઈએ, જગતમાં દુઃખ ન હોવું જોઈએ, એ મુખ્ય વસ્તુ એમને તત્વ પાયો ત્યાંથી એનો શરૂ થયો છે બૌદ્ધનો. પણ અત્યારે તો બૌદ્ધમાં ઘણા ફાંટા છે, કેમ કે અત્યારે બૌદ્ધ છે જાપાન, ચીન, રંગૂન અને લંકા, આ ચાર દેશોની અંદર વધારે છે. એની અંદર જાપાનમાં જુદો ફાંટો છે, રંગૂનમાં જુદો ફાંટો છે, ચાઇનામાં જુદો ફાંટો છે, એવા બધા એની અંદર પણ ભેદ પ્રભેદ છે. અને ખાસ કરીને આચાર્ય રજનીશ છે એ બૌદ્ધના ફાંટામાંથી એક વળી નવો ફાંટો એને ઊભો કરેલો હતો. આમ બૌદ્ધ મતને અનુસરતા હતા, પણ એમાંથી પણ એક થોડીક વિચારધારા એની જુદી હતી સ્વતંત્ર. તેમાં વિજ્ઞાન સ્કંદ ક્ષણિકપણે આત્મા છે. વિજ્ઞાનવાદી બૌદ્ધનો અભિપ્રાય દુઃખી દુઃખાદી તત્વ છે અને તેમાં વિજ્ઞાન સ્કંદ ક્ષણિકપણે આત્મા છે. એટલે એમને કોઈ સાહિત્ય વાંચ્યું છે અને એમાંથી તારણ કાઢેલું છે. નૈયાયિકને અભિપ્રાય સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે, બધે વ્યાપેલા છે, અસંખ્ય જીવો પણ સર્વવ્યાપક છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદીને મનના સાનિધ્યથી જ્ઞાન ઉપજે છે. જ્યારે આત્માને મનનો યોગ મળે ત્યારે એને જ્ઞાન થાય, એ પહેલાં ન થાય એવું માને છે. એટલે જ્ઞાન છે એ સંયોગી ભાવ છે, સંયોગ નવો થાય છે આત્માને ત્યારે જ્ઞાન ઉપજે છે. હા સંખ્યાત્મા ને માને છે અને પછી એક આત્મા પણ માને છે, સર્વવ્યાપક ઈશ્વર પણ સર્વવ્યાપક માને છે, એવો પણ અસંખ્ય છે, સર્વ બધે વ્યાપેલા છે અને ઈશ્વર પણ બધે વ્યાપેલો છે, કાશ ચાસ ની પાસ પણ વિશ્વપતિ નો વાસ, બધે વ્યાપેલો છે ઈશ્વર, ત્યાં ઈશ્વર નથી એવું નથી એમ કરીને નિરૂપણ કરે છે. સાંખ્ય ને અભિપ્રાય સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે, એ ત્યાં ન્યાયિક ને સાંખ્ય મળતા આવ્યા, તે નિત્ય પણ ઈશ્વરને નથી માનતો, સાંખ્ય છે એ ઈશ્વરને ઉડાડે છે, પણ બધા આત્માઓને માને છે ને તે સર્વવ્યાપક છે, જુદા જુદા આત્મા મહિના બધે આખા જગતમાં છે એમ મહિના, પણ ઈશ્વર નહીં, ઈશ્વર નથી સાંખ્યમાં, અને તે નિત્ય છે, બધા આત્માઓ નિત્ય છે, નિત્ય હોવા છતાં અપરિણામી છે એટલે કુટસ્થ છે, એને પરિણામ નથી, તો કે આ બધું પરિણામો તો કઈ પ્રકૃતિનું કાર્ય છે, આત્માનું કાર્ય નથી, પ્રકૃતિને જુદી માને છે, આ પુરુષ નામ આત્માને જુદો માને છે, આ જળના કાર્ય છે, રાગ જળનું કાર્ય છે, એમાંથી ઊભું થયેલું છે, તે નિત્ય છે, અપરિણામી અને ચિન્હ માત્ર સ્વરૂપ છે, ચૈતન્ય માત્ર સ્વરૂપ આત્મા છે એવું સાંખ્ય માને છે. સાંખ્ય નો અને જૈન નો નિશ્ચય મત છે, નિશ્ચય જૈન નો અભિપ્રાયમાં ઘણું સામ્ય છે, એટલે તો સમય સારમાં જણાવે સાંખ્ય મતિઓ એમ કહે છે કે આ વેદાંતના ઢાળામાં ઢાળેલું છે, એ સાંખ્યના હિસાબે કહે છે. જૈન ને અભિપ્રાય અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા જુદા છે, જ્ઞાન દર્શનાદિ ચેતના સ્વરૂપ છે, નિત્ય છે અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાત પ્રદેશી સ્વ શરીર અવગાહવર્તી માન્યો છે. આ જૈનનો ચોખ્ખો અભિપ્રાય લઈ લીધો કે આત્મા વિશે જૈન શું કહે છે, તે અનંત દ્રવ્યો છે, આત્મા આત્મા કહેતા એવા અનંત પદાર્થો છે, પ્રત્યેક જુદા જુદા સર્વથા દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન છે, દરેકમાં જ્ઞાન દર્શન આદિ ચેતના એનું સ્વરૂપ છે, તે ત્રિકાળવર્તી નિત્ય છે, છતાં સમયે સમયે પરિણમન કરનારા પરિણામી છે, ક્ષેત્ર અપેક્ષાએ દરેક આત્મા અસંખ્યાત પ્રદેશી છે, તો પણ પોતપોતાના શરીર જેટલો અવગાહના એટલે ક્ષેત્રનું ક્ષેત્ર પર રોકીને રહેલા છે એવી રીતે આત્માને માનવામાં આવ્યા છે. સંસારી આત્માની આ વાત લીધી છે. પૂર્વ મીમાંસાને અભિપ્રાય જીવ અસંખ્ય છે અને ચેતન છે, અસંખ્ય જીવો છે અને તે બધા ચેતન માયના છે. ઉત્તર મીમાંસાને અભિપ્રાય એક જ આત્મા સર્વવ્યાપક સચ્ચિદાનંદમય ત્રિકાળ અબાધ્ય છે, એ આ સાંખ્ય જે છે એને એનો મત લગભગ સરખો છે, સર્વવ્યાપક છે, ત્રિકાળ એટલે નિત્ય છે અને સચ્ચિદાનંદ અને અબાધ્ય છે, એને કોઈ બાધા પહોંચાડી શકે નહીં, નાશ કરી શકે નહીં, સચ્ચિત અને આનંદમય છે, એક જ આત્મા માને છે, ઓલા અસંખ્યાત્મા માને છે, ત્યારે ઉત્તર મીમાંસામાં એક જ આત્મા માને છે, એક પરમ બ્રહ્મ છે, અદ્વૈત બ્રહ્મ છે એમ માને છે, ઓલા સાંખ્ય છે એ અસંખ્ય આત્માઓને સ્વીકારે છે, એટલો તફાવત છે. હા એ તો ઓલી પછી પાછળથી નીકળેલું છે, આ માતાજીનું શક્તિ તરીકે, પછી એના અનેક નામ પડ્યા, અંબાજીને બહુતરાજીને ફલાણા ને દીકરાને, એ બધા પછી સેંકડો નામ પાડી દીધા, પણ એ શક્તિની ઉપાસના માને છે, અને ભગવાન શંકર પણ એની ઉપાસના કરતા, માટે એને જોડીને શિવશક્તિ એવું નામ આપેલા, જે શિવશક્તિ નામ છે એમ કે શંકર પોતે પણ અંબાજીને માનતા હતા એમ કરીને એવી રીતે જોડી છે. અને એ રીતે પાછળથી નીકળ્યું છે, બહુ જૂનો પુરાણો મત નથી, એ છેલ્લા કેટલાક સેંકડો વર્ષમાં ચાલુ થયેલો મત છે. એના કરતા મુમુક્ષુઓને એવી દોરવણી આપવા માંગતા નથી, એમાં શું છે, બહુ ઊંડી દ્રષ્ટિ છે એમની, કે મુમુક્ષુની પાસે શક્તિ થોડી છે અને એ શક્તિનો દુર્વ્યય થોડો પણ ન થાય એટલા માટે એક તો એ પોતે દોરવવા માંગતા નથી, બીજું સ્વતંત્રપણે તમે વિચાર કરીને નક્કી કરો, હું કહું એમ માનો એવી રીતે નહીં, તમે તો નક્કી કરો કે આમાં તમને શું ઠીક લાગે છે. હવે બીજું કે એક હેતુ એમણે બહુ મુખ્ય પકડ્યો છે કે આત્મહિતને અનુકૂળ શું છે. હવે જ્યારે ભગવાનને ઋષભદેવ ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી અનેક મતમતાંતર ઉત્પન્ન થયા તો દરેકે કોકને કોક વાત લીધી છે અને જે કોઈ વાત લીધી છે એ તો ભગવાને આત્મહિતાર્થે કહી છે, એટલે એ દોરવણી ક્યારેક કેવી આપે છે કે બધામાં જે સામાન્ય હોય ને એ સ્વીકારો તમે, શું જૈન અને બીજાનું સામાન્ય હોય એ સ્વીકારો, શું ફેર પડતું હોય ને એક પર મૂકી દો, કેમ કે તમારી શક્તિને ત્યાં રોકવા જશો તો તમે જે આત્મહિતનું લક્ષ છે એ છોડી દેશો. એક દ્રષ્ટાંત લેવા જેવો છે, એક દુકાનમાં મોટો વેપાર ચાલતો હોય અને મૂડીના પ્રમાણમાં વેપાર ઘણો હોય, માંડ મૂડી પહોંચે એવો વેપાર હોય, એટલે ધંધો ઘણો હોય પણ મૂડી એના પ્રમાણમાં ઓછી પડતી હોય, પછી ગમે તે સ્કેલ હોય, પછી લાખ રૂપિયાનું રોકાણ હોય કે 10 લાખનું રોકાણ હોય કે 1 કરોડનું રોકાણ હોય, શું પણ ધંધો બહુ મોટો હોય, એટલો બધો ધંધો મોટો હોય કે ધંધાની લેવેજ ઉપર એક જુદો માણસ જોઈએ અને મૂડીની વ્યવસ્થા કરવામાં જુદો માણસ જોઈએ, મૂડી અને એકાઉન્ટની વ્યવસ્થા કરવા જુદો વિભાગ જોઈએ. હવે જે લેવેજ કરવા વાળો છે ને એને ઓલાનો ખ્યાલ ઓલું સંભાળી ન શકે, એ એકાઉન્ટને અને મૂડીની વ્યવસ્થા ન સંભાળી શકે, એકાઉન્ટને મૂડીની વ્યવસ્થા સંભાળતો હોય એ લેવેજ ન સંભાળી શકે, કેમ કે શક્તિ મર્યાદિત છે, પૂરું ધ્યાન આપવું પડે તો જ એ સંભાળી શકાય એવો એક એક વિભાગ છે. આ એક લગભગ તમને જોવામાં આવશે, ખૂબ અસાધારણ કેપેસિટી વાળા માણસ જુદી છે કે બે સંભાળી લેતા હોય, એ અસાધારણ કેપેસિટી હોય એની વાત છે, સામાન્ય રીતે એવું હોય છે. એમ આમાં પણ થોડું જોયું છે કે જો મતમતાંતરની મુખ્યતામાં મુમુક્ષુ આવી ગયો તો આત્મહિત સંભાળવું થોડુંક મુશ્કેલ છે, અને આત્મહિત સંભાળનારો જરાક આગો રહેશે એનાથી, તો એ વિચારધારામાં જવું નથી, મને હિતરૂપ કેટલી વાત છે. એટલે એમણે કહ્યું મૂળ માર્ગમાં કે ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સો મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ખરો. એ ક્યાંથી કાઢ્યું કે ભગવાનની વાણીમાંથી આણે શું લીધું છે એમને ખ્યાલ આવે છે, જ્ઞાન થયા પછી સમ્ય જ્ઞાનમાં એ ખ્યાલ આવે છે કે આત્મહિતની વાત એને કઈ ઉપાડી અને બીજી ભેળસેળ વાળી વાત બીજી કઈ કરી નાખી, પણ એ જ્ઞાનીનું કામ છે, મુમુક્ષુની એ કેપેસિટી બહારનો વિષય છે. એટલે આ પરિસ્થિતિમાં એ મુમુક્ષુને એ બાજુ દોરવા માંગતા નથી એવું લાગે છે. જુદી જુદી જગ્યાએ એમણે જે સૂચનો કર્યા છે, શિખામણો આપી છે, ભલામણ કરી છે, એ ઉપરથી એમ લાગે છે એ પોતે મુમુક્ષુને એ બાજુ જલ્દી દોરી જવા માંગતા નથી, કે કયું દર્શન સાચું ને કયું દર્શન ખોટું એવું નથી દોરી જવા માંગતા. એ નિર્ણય અત્યારે તમે નહીં કરો, અત્યારે તમે તમારા આત્મહિતને શું અનુકૂળ છે એટલો નિર્ણય કરો, આત્મહિતને કેન્દ્ર સ્થાનમાં રાખીને એ દિશામાં આગળ વધતા જો તમને સ્વરૂપ પ્રાપ્તિ થશે તો તમને સત્યાસત્યનો તરત જ ખ્યાલ આવી જશે કે મારો અનુભવ આમ કે છે, આ અનુભવથી જુદો પડે છે. કારણ કે સત્યાસત્યનો વિષય માત્ર અન્ય દર્શન પૂરતો નથી રહેતો, એ તો સ્થૂળ સત્યાસત્યનો પ્રકાર છે. જૈન દર્શનની અંદર પણ તમને જુદા જુદા, ભલે વિદ્વાનો હોય પણ અજ્ઞાની હોય તો જુદો જુદો મત જોવા મળશે તમને. મુમુક્ષુઓ પણ જ્યાં સુધી જ્ઞાન દશાને ન પ્રાપ્ત થાય ત્યાં સુધી જુદો જુદો મત જોવા મળશે. તો તમે સત્યાસત્યનો નિર્ણય આનું ખોટું ને આનું સાચું, આનું ખોટું ને આનું સાચું કરવા જશો તમારું ચૂકાઈ જશે. એક વાર તમે તમારું ન ચૂક્યા વગર તમારું હિત કરી લ્યો અને પછી સત્ય સત્યનો નિર્ણય કરશો તો તમે બરાબર કરી શકશો. પણ તમારા હિતનો નિર્ણય થયા વગર અને તમારા હિતના રસ્તે ચાલ્યા વગર પહેલા સત્યના સત્યનો નિર્ણય કરશો તો ભૂલા પડી જશો. એટલે ખરેખર તમને બચાવ્યા છે સાચા રસ્તે ચડાવવા માટે, અને ખોટા બીજી રીતે ચડી જાય તો નુકસાન થતા તા બચાવ્યા છે, નુકસાનીમાંથી બચાવ્યા છે એમ કહીએ તો ચાલે. અને એ વિષયમાં એમને વિચારધારાનું ઊંડાણ ઘણું હતું, બહુ ઊંડાણ હતું. કે કોને કેટલો વિચાર કરવો જોઈએ, કોને એ દિશામાં ન જવું જોઈએ, આ દિશામાં કોને ન જવું જોઈએ, આ દિશામાં કોને ન જવું જોઈએ. કેમ કે શહેર સ્લીપ થઈ જાય છે માણસ, પછી એને ઠેકાણે આવવું મુશ્કેલ પડે છે. અને આ તો હીરાનો વેપાર છે, ઇલેક્ટ્રોનિક બેલેન્સ જેવી વાત છે, જરાય આગું પાછું થાય એટલે નુકસાન મોટું, લાભ નુકસાનનો મોટો સવાલ ઊભો થઈ જાય. એટલે બહુ તોળી તોળીને ચાલે, ગંભીરતા વિષયની ઘણી લીધી છે. હવે 712મો પત્ર છે, ધારસીભાઈ કુશળજન મોરબી કાગળ મળ્યો છે. મનુષ્ય આદિ પ્રાણીની વૃદ્ધિ સંબંધે તમે જે પ્રશ્ન લખ્યો તે પ્રશ્ન જે કારણથી લખાયું હતું તેવું કારણ તે પ્રશ્ન મળે તેવું કારણ તે પ્રશ્ન મળે તેવામાં સંભવ્યું હતું. એમ કરીને આગળના જે બે પત્રો આવી ગયા એ તારસીભાઈ કુશળચંદના હોવા જોઈએ એમ લાગે છે. પત્ર 704 અને 703 અને 704 703 અને 704 એ તારસીભાઈ કુશળચંદના પત્રો સંભવિત છે. આમાં નામ નથી લીધું, એ સંભવિત છે. આમાં મારામાં પાછળથી લખેલું છે, કારણ કે પોસ્ટ કાર્ડ છે નવી પ્રતમાં લીધેલું છે. એવા પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી, એટલે આત્માર્થને દ્રષ્ટિકોણથી તે અપ્રયોજનભૂત પ્રશ્ન છે. એવા પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે, નકામો વખત ગુમાવા જેવું થાય છે. તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ્ય થવા તમને તેવા પ્રશ્ન પ્રત્યે કે તેવા પ્રસંગો પ્રત્યે ઉદાસીન રહેવું યોગ્ય છે એમ જણાવ્યું હતું. એટલે આવા પ્રશ્નોની ચર્ચા તમે છોડી દો અને ઉપેક્ષા કરો. આ કુતુહલ વૃત્તિથી આવા પ્રશ્નો ઉઠે છે અને એવા પ્રકારની કુતુહલ વૃત્તિ એ આત્માને અરુચિને આત્માની રુચિને નુકસાન કરે છે, આત્મરુચિને એ નુકસાન કરનારી કુતુહલ વૃત્તિ છે. માટે એવા પ્રશ્નો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું એમ અમે જણાવ્યું હતું. તેમ તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે અમારી વર્તમાન દશા ઘણું કરીને વર્તતી નથી. એવા પ્રશ્નોનો ઉત્તર દેવામાં ઉપયોગ લંબાતો નથી. અમારો ઉપયોગ આત્મા તરફ એટલો વળે છે વારંવાર કે આવા નકામા પ્રશ્નો પ્રત્યે અમને જરા પણ રસ આવતો નથી. અનિયમિત અને અલ્પ આયુષ્ય વાળા આ દેહે સમય થોડો છે એમ કહે છે. મનુષ્ય પર્યાયનો સમય એક તો અલ્પ છે અને તે પણ અનિયમિત છે. એનો કોઈ નિયમ નથી કે ક્યારે પૂરું કોનું થઈ જાય તેનું કોઈ ઠેકાણું નથી. અનિયમિત અને અલ્પ આયુષ્ય વાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. સૌથી પહેલા મારું આત્મહિત કેમ સધાય એ વાત પહેલા કરવા યોગ્ય છે, બાકી બધું પાછળ રાખવું. પહેલા મારું આત્મહિત શું છે એ પહેલા મુખ્યપણે કરવા યોગ્ય છે લક્ષની અંદર, અને એને જરા પણ ગૌણતા આપવા દેવી નથી. પછી એની મુખ્યતા થતાં બાકી કાંઈ શક્તિ વધે અને બીજું વિચારાય બીજી વાત છે, પણ આને તો ગૌણ કરવા જેવું છે જ નહીં આત્મવિજ્ઞાન, નહીતર રહી જશે એમ કહે છે. ગમે ત્યારે આયુષ પૂરું થઈ જશે અને આત્મહિત રહી જશે. મુખ્યાત્વ અવસ્થામાં મનુષ્ય પર્યાય પૂરી થાય તો બીજી મનુષ્ય પર્યાય ઉત્પન્ન થવામાં બહુ લાંબો કાળ લાગે છે. અબજો જીવોમાં કોક જ જીવને મનુષ્યપણું છૂટીને મનુષ્યપણું મળે છે, બાકી મોટા ભાગે વર્તમાન મનુષ્યો તિરિંચમાં જાય છે, નારકીમાં જાય છે. આસ્તિક એવા મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે અને તેમાં ભેદ જોવામાં આવે છે તેનું સમાધાન. હવે એ વિષય ઉપર 713 માં થોડો વિશેષ વિચાર આપ્યો છે અને એમાં પણ જૈન દર્શનની વાત વિશેષ કરી છે. દિન પ્રતિદિન જૈન દર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીથી લઈએ, અરે ઋષભદેવ સ્વામીથી લઈએ તો પણ દિન પ્રતિદિન ઉતરતો કાળ હોવાથી, અવસર્પિણી કાળ છે ને અને પાછો ઊંડાવ સર્પિણી છે, એટલે જૈન દર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે. અને વર્ધમાન સ્વામી થયા પછી થોડા એક વર્ષમાં જ, બહુ અલ્પકાળમાં જ તેના નાના પ્રકારના ભેદ થયા દેખાય છે, તે આદિના શું કારણો છે? આ વિચારવા યોગ્ય છે કે ભગવાન ગયા અને 500 વર્ષ પહેલા જ સીધા ફાટા પડવા મંડી ગયા. હરિભદ્રાદી આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુત જ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે. મૂળ મૂળ નથી એમ કે છે હરિભદ્રાચાર્ય થયા, એ એમનામાં સમર્થ આચાર્ય થઈ ગયા શ્વેતાંબરના, અને એમને શ્રુત જ્ઞાનની જે ઉન્નતિ કરી છે એ નવીન યોજનાની પેઠે કરી છે. જે તીર્થંકર દેવે કહ્યું એને અનુસરતામાં થોડીક નવીનતા લાવીને, યોજનાની નવીનતા લાવીને એમણે ઉન્નતિ કરી દેખાય છે. તો પણ લોક સમુદાયમાં જૈન માર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી, તો પણ જૈનો ઘટતા જ આવ્યા છે એમ કે છે. અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે, તેના શા કારણો છે? એમાં શું છે કે એવા જ્ઞાનના અતિશય હોય એવા સંપન્ન પુરુષો બહુ પ્રમાણમાં ઓછા થયા છે, અને તેથી પણ તે માર્ગની સંમાં જે અનુયાયીઓ છે એની સંખ્યા ઓછી દેખાય છે. તો એમ કેમ ઓછા થયા હશે? એ તો કુદરતી જ વસ્તુ છે, જોકે કેમ કે ઊંડાવ સર્પિણી કાળ છે. હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ, આ તો પોતે ને પોતે પ્રશ્નો બધા ઉઠાવ્યા છે પોતાની વિચારધારામાં, કે હવે આની ઉન્નતિ થાય કે નહીં અત્યારે, અને થાય તો શીશી રીતે થવી સંભવિત દેખાય છે. અર્થાત તે વાત ક્યાંથી જન્મ પામીને, કેવી રીતે જન્મ પામીને, કેવા દ્વારે એટલે કોના વડે જન્મ પામીને, કેવી સ્થિતિમાં પ્રચાર પામવો એટલે એને કઈ પરિસ્થિતિમાં એને પ્રચારમાં મૂકવી, એનું પ્લાનિંગ કેવી રીતે સંભવિત દેખાય છે, આવા બધા વિચારો એમને ઉત્પન્ન થયા છે. જૈન દર્શનની ઉન્નતિ માટેના આ વિચારો છે. અવનતિ થઈ રહી છે, જ્યારે અવનતિ થઈ જ રહી છે શાસનની, ત્યારે ઉન્નતિના વિચારો ધર્માત્માને વિકલ્પો કોઈ કોઈ વાર આવી જાય છે. ખરી જાણે વર્ધમાન સ્વામીના વખત જેવા જેવા વર્તમાન કાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદ્રષ્ટિથી સંભવે છે? પોતાને પોતે પ્રશ્ન બધા પ્રશ્ન છેક સુધી ઉઠાવ્યા છે. આ કાગળ અધૂરો હાથમાં આવ્યો છે, અપૂર્ણ હાથમાં આવ્યો છે, પણ પ્રશ્નો બહુ સારા ઉઠાવ્યા છે કે જાણે ફરી વર્ધમાન સ્વામીના વખત જેવો વર્તમાન કાળ નો યોગ, એટલે યોગ એટલે એવું કોઈ વ્યવસ્થા સંયોગો, એવું કઈ દીર્ઘ દ્રષ્ટિથી કઈ સંભવે છે? એવું કઈ થઈ શકે ખરું? લાંબી દ્રષ્ટિએ કઈ એવું વિચારી શકાય કે ખરું? અને તે સંભવતું હોય તો તે શાશા કારણથી? જો એવી કોઈ સંભાવના દેખાતી હોય તો એની પાછળના શું કારણો તમને લાગે છે? અત્યારે તો કઈ દેખાતું નથી એમ લાગે છે. શું જૈન સૂત્ર હાલ વર્તમાનમાં છે તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે. તે વિરોધ સાથે ટળે, કારણ કે શાસ્ત્રો પણ વિચ્છેદ ગયા છે. એટલે અત્યારમાં જે જૈન સૂત્રો છે, સૂત્રો એટલે શાસ્ત્રો, જેમાં શાસ્ત્રો જે શાસ્ત્રોમાં વિગત છે એને સૂત્રો કહેવામાં આવે છે, પદોને, એ હાલમાં છે તેનું સ્વરૂપ ઘણું અધૂરું જોવામાં આવે છે. અને તેથી કેટલાક વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, કેમ કે અમુક વાત છે જ નહીં, વચ્ચેની કડીઓ ખૂટે છે, તો એ વિરોધ સાથી ટળે. તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાન કાળમાં કેવળ જ્ઞાન ન હોય. શું અત્યારે જે આગમો રહ્યા છે એમાં એ વાત કહી છે દિગંબર શ્વેતાંબર બંનેમાં, કે વર્તમાનમાં કેવળ જ્ઞાન ન હોય, અને કેવળ જ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવગુણ પર્યાય સહિત સર્વકાળ પરત્વે જાણવાનો માયનો છે તે યથાર્થ દેખાય છે. આવું કેવળ જ્ઞાનનું નિરૂપણ કર્યું છે વર્તમાન જૈનાગમની અંદર. તે બરાબર લાગે છે એમ કહે છે. શું? કેમ કે આટલી જ પ્રસિદ્ધિ કેવળ જ્ઞાનની કરી છે. કેવળ જ્ઞાનનું જે બીજું પડખું છે, અધ્યાત્મ પડખું, એ બહુ ક્યાંક ક્યાંક દેખાય છે, પણ અલ્પ માત્રામાં દેખાય છે. મુખ્યપણે તો લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન, એવું જ રૂઢિ અર્થ સમાજની અંદર પ્રચલિત છે. અથવા તે માટે વિચારતા કઈ નિર્ણય આવી શકે છે કે કેમ, અને એ રીતે વિચારતા એનો કઈ નિર્ણય થઈ શકે છે કે કેમ, તે વ્યાખ્યા કઈ ફેર દેખાય છે કે કેમ, અથવા મૂળ વ્યાખ્યા પ્રમાણે કઈ બીજો અર્થ થતો હોય આધ્યાત્મ દ્રષ્ટિએ? કેવળ જ્ઞાન એમ કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ મૂળ વ્યાખ્યા. એ પ્રમાણે કઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થ અનુસાર વર્તમાનમાં કેવળ જ્ઞાન ઉપજે કે કેમ, તો કે અખંડ નિજ સ્વભાવનું જ્ઞાન વર્તે કે કેમ, જો વર્તતું હોય તો એને કેવળ જ્ઞાન કહેવું કે ન કહેવું, એમ ક્યાંથી કેવી રીતે વાત ઉઠાવી છે? કેવળ જ્ઞાન ઉપજે કે કેમ, અને તે ઉપદેશી શકાય કે કેમ, અને એવું કેવળ જ્ઞાન થઈ શકે વર્તમાનમાં નિસ્વભાવનું અખંડ જ્ઞાન વર્તી શકે એવું જ્ઞાનનો ઉપદેશ દઈ શકાય કે કેમ, તેમજ બીજા જ્ઞાનોની વ્યાખ્યા કહી છે તે પણ કાંઈ ફેરવાળી લાગે છે કે કેમ, અને તે શા કારણોથી? બીજા ચાર જ્ઞાન મતી શ્રુતૌધીને મનો પર્યો, શું એની વ્યાખ્યા પણ અધૂરી એમને લાગે છે, અને એમાં કાંઈક ફેર દેખાય છે, તો એના શું કારણો છે? કેટલું ઊંડું વિચાર્યું છે એમણે. હવે દ્રય ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આત્મા મધ્યમ અવગાહી સંકોચ વિકાસનું ભાજન મહાવિદ્યાદિ ક્ષેત્રની વ્યાખ્યા, તે કાંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણ સહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ? શું કહે છે? ધર્માસ્તિકાયને સિદ્ધ કરવું હોય, અધર્માસ્તિકાયને સિદ્ધ કરવું હોય, આત્માના ક્ષેત્રને અને શંકા સંકોચ વિષય વિકાસને સિદ્ધ કરવો હોય, મહાવિદ્ય ક્ષેત્રની જે વ્યાખ્યા છે એને સિદ્ધ કરવી હોય, તે કંઈ અપૂર્વ રીતે સિદ્ધ કરાય કે આ જે કહી છે અત્યારે વર્તમાન આગમોમાં કહી છે એ જ રીતે જો સિદ્ધ કરવા જઈએ તો એના કોઈ બળવાન પ્રમાણ સહિત સિદ્ધ કરી શકાય એમ છે, સિદ્ધ કરવા યોગ્ય છે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. એનો અર્થ એમ છે કે એમના જ્ઞાનમાં કોઈ એવી અપૂર્વ જ્ઞાનની પરિસ્થિતિ છે, એમાં એવું ભાસે છે કે વર્તમાન આગમોમાં જે કાંઈ આવી વાતો માટે નિરૂપણ છે એના કરતાં પણ કોઈ અપૂર્વ રીતે એનું નિરૂપણ કરી થઈ શકવા યોગ્ય છે, અને એની સિદ્ધિ પણ થઈ શકવા યોગ્ય છે એવું લાગે છે. એક કે એમનો એક પ્રશ્ન હતો કે એ બધું જે છે એ બધી વ્યાખ્યા તે કઈ અપૂર્વ રીતે સિદ્ધ થવા યોગ્ય છે કે કયેલી રીતે જે સિદ્ધ થવા યોગ્ય છે, બેમાં બળવાન પ્રમાણ સહિત કઈ રીતે સિદ્ધ થવા યોગ્ય છે? અપૂર્વ રીતે બળવાન પ્રમાણ સહિત સિદ્ધ થવા યોગ્ય છે એવું એમને લાગ્યું છે, એમ પ્રશ્ન માંથી વિચાર આવે છે. ગચ્છના મદમતાંતર, હવે બહુ સરસ વાત કરી છે, આ અત્યારે વિચારવા જેવો વિષય છે. આ છે ગચ્છના મદમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શન મોહનીયનો હેતુ થઈ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. હવે શું છે કે જૈન દર્શનની અંદર પણ એકબીજા ગચ્છ, ગચ્છ એટલે ખાલી સાધુઓના ગચ્છ નહીં પણ જૂથ બંધી, જેને આપણે કહીએ છીએ સાદી ચાલતી ભાષામાં શું કહીએ છીએ, જૂથ બંધી, એક ટોળું આની આ બાજુ હોય, બીજું ટોળું આ બાજુ હોય, ત્રીજું ટોળું આ બાજુ હોય, એની વચ્ચે મતમતાંતર હોય, એ મતમતાંતરનો વાત સાવ નમાલી હોય, શું તદ્દન સાધારણ વાત હોય, ઇસ્યુ તો બહુ સામાન્ય હોય, જેમ ઘરમાં કંકાસ થાય ને તો એક સામાન્ય વાત હોય એમાંથી થાય છે, એવું અહીંયા ગંભીર જે ધર્મનો વિષય છે એમાં એવું થવા લાગ્યું કે સામાન્ય વાતોની અંદર મતભેદ ઊભા થાય અને દર્શન મોહનીનું આવરણ વધે એવી રીતે એનો આગ્રહ કરે. આમાં શું થાય છે, જેને ખોટો આગ્રહ કહેવાય, આત્માને નુકસાન થાય એ પ્રકારનો આગ્રહ કરે. તો સામાન્ય માણસ એમ કહે કે ભાઈ આગ્રહ તો બે પક્ષે છોડી દેવો જોઈએ, શું કહે, આ વિચારવા યોગ્ય વાત છે થોડી, કે આગ્રહ તો બે પક્ષે છોડી દેવો જોઈએ. તો આગ્રહ જો બે પક્ષ છોડી દે તો કાંઈ પ્રશ્ન નથી, પણ એક પક્ષ છોડે, આગ્રહ છોડવા યોગ્ય છે એવું માનનાર એક પક્ષ છોડે એવી લગભગ પરિસ્થિતિ ઊભી થાય છે. કેમ કે જે ખોટો આગ્રહ કરે છે તો સમજી બુજીને કોઈ અવાંતર હેતુથી કરતા હોય છે. ખોટો આગ્રહ માણસ ક્યારે કરે ધર્મના ક્ષેત્રમાં, કે જે દર્શન મોહનીનું કારણ થાય, આત્માને આવરણ આવે એવું કારણ થાય, એની સામે સાચો સાચી વાતનો આગ્રહ પણ છોડી દેવો જોઈએ તો મતમતાંતર ન થાય એમ લાગે. એટલે ખોટાની પાછળ સાચાએ ઘસડાઈ જવું જોઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. ફક્ત અંદરના ભેદ ભેદ પ્રભેદો એટલે કે મતમતાંતરો અને મતભેદો અને વિઘટન ન થાય એટલા માટે. એટલે અહીંયા એક પ્રશ્ન વિચારવા યોગ્ય છે કે સમાજનું સંગઠન અને સમાજનું વિઘટન એવો એક જે પ્રશ્ન છે, એ પ્રશ્નને કઈ રીતે વિચારવો, કયા દ્રષ્ટિકોણથી વિચારવો, કે સત્યના આધારે સમાજનું સંગઠન વિઘટન ગૌણ કરવું, કે સમાજના સંગઠન વિઘટનના આધારે સત્યનો ભોગ દઈ દેવો, આ પ્રશ્ન બે આમાંથી ઊભા થાય છે. પછી 2000 વર્ષ પહેલાની વાત હોય કે અત્યારની વાત હોય, શું કરવું, આ બે મુખ્ય ઇસ્યુ છે. એમાંથી જે પરિસ્થિતિ ઊભી થઈ, એ પરિસ્થિતિ ઊભી થઈ કે 2000 વર્ષ પહેલા જે કુંદકુંદાચાર થયા ત્યાંથી માંડીને અત્યાર સુધીના જેટલા ભાવલિંગી મુનિઓ આચાર્યો થયા અને સત્પુરુષો થયા, એ સત્યને વળગી રહ્યા છે, સંગઠન વિઘટનને મુખ્ય કરીને વળગ્યા નથી. કેમ કે એમ કરવા જાય તો પણ જે અસત્યને વળગે છે એ ક્યાં સુધી એને ખેંચી જાય એ કહેવું મુશ્કેલ પડે, ક્યાં સુધી વળગીને એને એની સાથે નીચે ઉતરી ઉતરીને ચાલે, એ તો આત્માનો ભોગ દેવા જેવું થઈ જાય, એને અનુસરવા જતા પોતાના આત્માનો ભોગ દેવા જેવું થઈ જાય. શું કહે છે, ફરી વિચારીએ કે ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહ થઈને, શું તો એ બળવાન આગ્રહ શું કરવા થાય કે અમારા જૂથનો અત્યારે બળ પ્રવર્તે છે એવું એટલો જ એની અંદર ખાલી અભિપ્રાય હોય છે. અમારી જીત છે, અમે હારતા નથી. એમાં શું કરે છે, દર્શન મોનીનો હેતુ થાય ત્યાં સુધી એ વાતને ખેંચવામાં આવે છે. કોઈ વિચાર કરતા નથી કે આમાં દર્શન મોનિ એટલે મિથ્યા દર્શન તીવ્ર થશે કે મિથ્યા દર્શન ઘટશે. આમ વિચારતા મિથ્યા દર્શન ઘટે કે મિથ્યા દર્શન વધે છે, તો હજી મિથ્યાત્મા ને મિથ્યાત્મા પણ વધે એટલે ગ્રહિત મજાય, બીજું કઈ ન થાય. મિથ્યા દર્શન તીવ્ર થાય એટલે ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યા જાય. એવી પરિસ્થિતિમાં સમાધાન કરવું બહુ વિકટ છે, કારણ કે જો સમાધાન કરવા જાય તો સત્યનો ભોગ આપવો પડે. તમે આગ્રહ નથી રાખવો, ચાલો એ તમે જેમ કહો તેમ આપણે જતું કરો, તો પણ સત્યનો ભોગ આપવો ત્યાં સુધી જતું કરવું, એ રીતે તો જતું કરવામાં કોઈ છેલ્લે છેડો આવતો નથી. પછી તો બીજું ત્રીજું એમને ઉતરતા પગથિયે ઉતરતા પગથિયે એની પાછળ ચાલવું જ પડે, ખોટાની પાછળ સાચા ને. કેમ કે તે લોકોની મતિ વિશેષ આવરણ ને પામ્યા વિના એટલા અલ્પ કારણ માં બળવાન આગ્રહ જ્યારે અલ્પ કારણ હોય અને તે પણ અજુકતું કારણ હોય, અયોગ્ય વાત હોય, મિથ્યાત્મને દ્રઢ કરે એવું, આત્માને નુકસાન થાય એવું કારણ હોય, એમાં જે તીવ્ર આગ્રહ કરે ત્યારે એમ સમજવું કે અવશ્ય એની મતિને આવરણ આવી ગયું છે. મતિને આવરણ આવ્યું હોય તો જ આવું થાય, નહીંતર આવું થાય નહીં. સત્યની વિરુદ્ધ આગ્રહ થાય અને તે અલ્પ કારણ ખાતર આગ્રહ થાય ત્યારે એમ સમજવું જોઈએ કે મતિને આવરણ આવ્યા વિના એવું બને આવરણ અબરાઈ ગઈ છે, અથવા મતિ વિપર્યાસ વધી ગયો છે ત્યારે જ એવું બને. હા, અને એના બદલે દર્શન બહુ વધારીને ગયા એવું થાય. એટલે આ તો એક એવું સાધન છે, બળવાન ધારદાર સાધન છે. જો એનો ઉપયોગ કરતા ન આવડે તો પોતાના અંગનો છેદ થાય, અંતર શત્રુને મારવા માટેનું સાધન છે. નિષાદવાદી અંતર શત્રુને હણવા માટેનું સાધન છે. એ જો ન હણાય તો પોતાનો આત્મા હણાઈ જાય. સાધન તો એવું છે, આગળ કહ્યું છે ને, કહ્યું છે કે જેનાથી ખરેખર ભાવભ્રમણ મટવું જોતું હતું એ જ ભાવભ્રમણ વૃદ્ધિનું કારણ થઈ જાય. કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ છેલ્લો પેરેગ્રાફ પાનું 504 ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે. જ્ઞાન માર્ગ ક્રિયા માર્ગ ને ભક્તિ માર્ગનો નિવૃત્તિ અને આજ્ઞા આશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાબંધી દીઠું છે અને તેમજ વર્ચ્યા છે. છેલ્લો પરિગ્રહ. કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તેજ કારણોથી આશ્રય કર્યો છે અને સત્પુરુષની આજ્ઞાના આશ્રયપણે અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વ અર્પણ સ્વાધીનપણું પૂરેપૂરી સ્વાધીનતા આપી શિરસાબંધીથી માથે ચડેલું છે અને તેમજ વર્ત્યા છે. તથાપિ તેઓ યોગ એટલે એવા વિદ્યમાન હોવા જોઈએ સત્પુરુષ કે સદગુરુ, યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો પોતાની મેળે ડાપણ કરવાથી, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે જીવો જે મનુષ્ય છે એ ઉલટો પરિભ્રમણ વૃત્તિ નો હેતુ ભૂલ કરે અને આડે રસ્તે જરાક ચડી જાય તો અત્યારે તો એને એમ લાગે કે કાંઈ ફેર નથી, મારે તો ભળતી ને મળતી વાત છે, એક ડિગ્રીનો એંગલ હોય પણ લંબાઈ ને છેડો ક્યાંનો ક્યાં જાય. તો એ પરિભ્રમણ નાશ કરવા માટે જે મનુષ્ય દેહ છે એ ઉલટાનો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થઈ જાય. એટલે બહુ ગંભીર વાત છે. ટૂંકામાં વાત શું છે કે કોઈ પણ ધાર્મિક ઇસ્યુ ઉભો થાય અથવા સામે આવે ત્યારે એમને એમ વગર વિચારે ઉતાવળે સમજ્યા વગર અધૂરી સમજણથી અધૂરા નિશ્ચયથી અભિપ્રાય આપવો જોઈએ ઘણો ગંભીર વિષય છે. એટલે એક વખત વિચારણામાં ઉભા રહી જવું, કાં તો કોઈ મહાપુરુષને અનુસરવું, જ્ઞાની પુરુષને અનુસરવું, આપણને પોતાને ખ્યાલ નથી માટે, અને નહીતર પોતે એ વાતના અભિપ્રાયમાં આવવું, નહીં આમ થવું જોઈએ કે આમ ન થવું જોઈએ એમાં પોતે આવવું જોઈએ
નહીં,
એ વાતને અંડર કન્સિડરેશન જેને કે વિચારણા હેઠળ રાખવી ઘટે છે જ્યાં સુધી પરિપક્વ નિર્ણય ન આવે. ભક્તિ એટલે બહુમાન, ગુણોનું બહુમાન. સર્વજ્ઞદેવ, ભાવલિંગી, મુનિરાજ, સત્પુરુષ એમના ગુણોનું બહુમાન, એમના ગુણોનું મૂલ્યાંકન, એનું નામ ભક્તિ છે. પદ ગાવું એવી વાત નથી, એમના ગુણોને ઓળખવા, એમને ઓળખવા, ઓળખીને બહુમાન થવું એનું નામ ભક્તિ કહેવામાં આવે છે. કે એમને આજ્ઞા આશ્રિત રહેવું, એમના ચરણમાં એમના સાનિધ્યમાં નિવાસ કરવો અને એ કહે તે કરવું. હા, આવે તો સારું પણ રૂઢિ થઈ જાય તો સારું
નહીં.
રૂઢિગત રીતે થઈ જાય એ બરાબર નહીં, પણ એના બરાબર જે રીતે બહુભાગ્ય જ્ઞાનીઓની જે રચના છે એની અંદર મુખ્યપણે ગુણાનું વાત છે. અને એ આત્માના ગુણાનું વાત છે એમ કહો કે તે મહાપુરુષ રૂપ ભગવંતોના ગુણાનું વાત છે એમ કહો. બાકી પછી એની પાછળ બીજા કવિઓ જે રચે છે અને પછી એક રૂઢિ થઈ જાય છે એનું નામ ભક્તિ. હાથ ઊંચા કરી લીધા, એનું કારણ છે કે એ કાં તો તમે સરેન્ડર થાવ, એને તાબે થાવ, કાં તો ખોટા જે છે આત્માને નુકસાન કરનારા એવા અભિપ્રાયને કાં તમે તાબે થાવ અને કાં તમે જુદા પડો. બે જ થાય, એમાં ત્રીજું તો થાય નહીં. પેલા તો મૂકવાના નથી, કેમ કે એ તો આત્મહિતના હેતુથી આગ્રહ કરતા નથી, કોઈ અવાંતર હેતુથી પકડ કરી રહ્યા હોય છે. એ હેતુને પોષણ આપવું કે જુદા પડીને સત્યને વળગીને આત્મહિતના માર્ગે આગળ વધવું, સંખ્યાનો મોહ છોડીને સંગઠનનો મોહ છોડીને એનો નિર્ણય એને કરવો પડે છે. એ નિર્ણય બધા સત્પુરુષોએ એવી રીતે કર્યો છે કે સત્યને વળગી રહેવું, પરિસ્થિતિ દ્રવ્યક્ષેત્ર કાળનું ભાવાનુસાર જે થયું હોય તે થશે. આપણે સત્યને વળગી રહેતા આપણા હિતને પણ વળગી શકશું અને બીજાને પણ હિતમાં નિર્ણય થઈ શકશું. આ સિવાય બીજો કોઈ સમ્યક અભિપ્રાય એમાં થઈ શકે એવું નથી. હા, એટલે એમાં તો એટલે તો શું છે કે પોતાની યોગ્યતા તૈયાર કરવામાં પોતાની જવાબદારી ઉપર ઘણી વાત છે. આ માર્ગ જ કોઈ વિશેષ યોગ્યતામાંથી જ ઉપજે એવું મળે એવું છે. સામાન્ય યોગ્યતામાં તો ભૂલા પડવાની સંભાવના ઘણી છે અને એટલે જ અનંતકાળ આ જીવે પણ પરિભ્રમણમાં અનંતકાળ કાઢ્યો છે એનું કારણ પણ આ જ છે કે ઉપર ઉપરથી ચાલે છે, સામાન્ય સમજણથી ચાલે છે, કોઈ વિશેષ યોગ્યતામાં આવીને ઊંડી સમજણથી ચાલતો નથી જીવ. એટલે એને પરિભ્રમણ ઘટવાને બદલે પરિભ્રમણ ચાલુ ને ચાલુ રહી જાય છે. એ તો કહ્યું, એટલે બહુ જ જો ઊંડા ઉતરવામાં આવે તો એક અપૂર્વ આત્મહિતનું કારણ છે, આખા સંસારના ફેરા છૂટી જાય એવી વાત છે. ચાર ગતિના જન્મ મરણના દુઃખ, મૂંઝવણના દુઃખ, પીડાના દુઃખ, બધી જાતના દુઃખ મટે અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં રહેવાનું થાય, તો પછી એના માટે અધૂરી મહેનત શા માટે ને અધૂરો પરિશ્રમ શા માટે? પૂરેપૂરી મહેનત ને પૂરા પરિશ્રમથી એ માર્ગના મૂળનો પત્તો લઈને જે મૂળ માર્ગ છે એ મૂળ માર્ગ રૂપસન માર્ગે ચાલવું જોઈએ. 2500 વર્ષમાં જે વિકૃતિ આવી છે એ વિકૃતિ, કોઈ વિકૃતિને ભૂલે ચૂકે પણ ન અનુસરી જવાય, અથવા કોઈ નવી વિકૃતિ ઉત્પન્ન થઈ હોય તો પણ એમાં પોતાનો ખ્યાલ પડવો જોઈએ કે આ વિકૃતિમાં ન સમાય. જેમ કે એક મહાપુરુષ અત્યારે થાય છે, કૃપાળુદેવ થયા, ગુરુદેવ થયા, તો સંપ્રદાય બુદ્ધિ એ લોકો ચાલવા માંડે છે, અહીંયા આનું નામ ન લેવાય, અહીંયા આનું નામ ન લેવાય, ત્યાં એના જ નામે નવો સંપ્રદાય ઉભો કરવા જેવો અપરાધ થાય, અને એવી સંકુચિત વૃત્તિથી અનેક પ્રકારના અનિષ્ટ અને પાપોનો જન્મ થાય, એ બધું વિચારવું ઘટે છે, નહીતર મોટી ગડબડ થાય. આપણે અહીંયા કૃપાળુદેવ નો ગ્રંથ ને શાસ્ત્ર તરીકે બિરાજમાન કર્યું છે, એમાં થોડી ઊંડી સમજણ છે કે આપણે સંપ્રદાય બુદ્ધિમાં ક્યાંય અટવાવું નથી. અરે આજે પણ હાલતા ને ચાલતા એ સૂત્રો બોલાય છે. કાલે માતાજી નો સમાધિ દિન હતો, તો એમની રૂમમાં ઓહો ઓહો શ્રી સદગુરુ એમના જ પદો બોલ્યા છીએ આપણે. એટલે જબરદસ્ત પુરુષ થઈ ગયા છે, ઘણી વાતો ઉપર એમણે પ્રકાશ ફેંક્યો છે. કોઈ છોડે એટલે સંપ્રદાય બુદ્ધિ છે તો કઈ પ્રવર્તવા જેવું નથી, આત્માને નુકસાન નું કારણ.